నమోహరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో ఉవజ్రాయాణం నమో దోయే సర్వసాహూణం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన ధర్మోస్సు మంగళం మోక్ష మార్గస్య నేతారం కర్మ భూభృతాం జ్ఞాతారం విశ్వతత్వానాం వందే తద్గుణలబ్ధే.
તત્વાદ સૂત્રના પરિશિષ્ટ એકના આધારે આપણે સમ્યક દર્શનનું સ્વરૂપ સમજી રહ્યા છે, એની ચર્ચા કરી રહ્યા છે. લાસ્ટ ટાઈમ આપણે સમ્યક દર્શન પ્રગટ કરવાનો ઉપાય ત્યાંથી શરૂ કર્યું હતું, જે 12મો સબ પોઈન્ટ છે. મારામાં 94 નંબરનું પાનું છે, અલગ અલગ વર્ઝનમાં કદાચ થોડું આગળ પાછળ હશે. આપણે શું જોયું હતું, ત્યાં મુખ્ય બે ભેદ, બે સેક્શન જોયા હતા આપણે, કે સમ્યક તો પ્રગટ કરવાનો, સમ્યક દર્શન પ્રગટ કરવાનો શું ઉપાય છે. તેમાં પહેલા સેક્શનમાં શું જોયું હતું, કોઈને યાદ છે? હા, શાસ્ત્રના આધારે એ નિર્ણય કરવો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, એટલે વિશ્વના દરેકે દરેક દ્રવ્ય સ્વતંત્ર રીતે પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં પરિણમન કરે છે. પછી સેકન્ડ સેક્શનમાં શું કહ્યું હતું? જો જે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય ભિન્ન છે એવો નિર્ણય કર્યો, હવે પર તો હું છું જ નહીં ને, એટલે એને સાઈડ પર કરો, હવે હું સ્વ છું, તો સ્વની અંદર બે પાછા ભેદ પાડ્યા, એક નિશ્ચય નયનો વિષય અને એક વ્યવહાર નયનો વિષય. યાદ આવે છે નિશ્ચય નયનો વિષય શું હતું? નિશ્ચય નયનો વિષય શું હતું? ત્યાં સ્વદ્રવ્યમાં એક ત્રિકાળી અંશ છે, જે ત્રણેય કાળ એક જેવો રહે છે, ક્યારે બદલાતો નથી, ક્યારે એમાં કાંઈ વધતું નથી, કાંઈ ઘટતું નથી, હંમેશા એનો જે સ્વભાવ છે એવો ને એવો જ, એક શુદ્ધ અનાદિ અખંડ પૂરેપૂરો એવો જ રહે છે. એ નિશ્ચય નયનો વિષય છે, અને એને જોનારું જ્ઞાન એ નિશ્ચય નય છે, બરાબર. અને વ્યવહાર નયનો વિષય શું છે? જે પરિણમન થાય છે, દર સમયે બદલાય છે, એવી જીવની જ અવસ્થા એને વ્યવહાર નયનો વિષય કહેવાય છે. એ જીવની અવસ્થામાં સ્વભાવરૂપ અવસ્થા પણ થાય છે અને વિભાવરૂપ અવસ્થા પણ થાય છે. જેવી રીતના રાગાદી ભાવોનું થવું એ વિભાવરૂપ અવસ્થા છે, અને સમ્યક દર્શન કેવળ જ્ઞાન આદિનું પ્રગટવું એ સ્વભાવરૂપ અવસ્થા છે. એને જોનારું જ્ઞાન એને વ્યવહાર નય કહેવાય છે, અને આને વ્યવહાર નયનો વિષય કહેવાય. હવે સમ્યક દર્શન પ્રગટ કરવાનો ઉપાય શું? કે પહેલું પરદ્રવ્યથી તો ભેદજ્ઞાન કર્યું, સ્વદ્રવ્યમાં પણ જે નિશ્ચય નયનો વિષય, જે ત્રિકાળી અનાદિ અનંત એક શુદ્ધ પરમાત્મા છે, એના તરફ દ્રષ્ટિ કરવી, એના તરફ પોતાના જ્ઞાનને વાળવું, એટલે કે એનો વિચાર કરવો. સિમ્પલ વિચાર કોનો કરવો? સમ્યક દર્શનનો વિચાર ન કરવો, પોતાના આત્માનો શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવો, એમાં લીનતા થવાથી જીવને સમ્યક દર્શન પ્રગટ થાય છે, બરાબર. આ એક આપણે 12મો પોઈન્ટ જોયો. એનામાં લીન થતા જે જીવની શ્રદ્ધા પલટાય કે આ હું છું, એને કહેવાય સમ્યક દર્શન. એ વખતે જે જ્ઞાન થયું કે આવો અંદરથી આનંદ પ્રગટ થયો, એને કહેવાય સમ્યક જ્ઞાન. અને એમાં જે લીનતા સ્થિરતા થઈ, જે નિર્વિકલ્પ અનુભવ થયો, એ નિર્વિકલ્પ અનુભવને શું કહેવાય? એને કહેવાય સમ્યક ચારિત્ર. જો એના પછીનો પોઈન્ટ છે નિર્વિકલ્પ અનુભવની શરૂઆત, એ આપણે નિર્વિકલ્પ અનુભવમાં એ જોયું કે જ્યાં ત્યાં સ્થિરતા થાય છે, હવે જીવને કોઈ બીજા વિકલ્પો આવતા નથી, અને એની અંદર એ પોતાના આત્માની અંદર જ જીવ લીન રહે છે, એને સમ્યક ચારિત્ર કીધું. પછી આપણે એક બે સાધારણ પ્રશ્નો જોયા હતા કે સમ્યક દર્શન એ પર્યાય છે કે ગુણ છે, તો ત્યાં એને પર્યાય છે એમ કરીને ત્યાં પ્રૂવ કર્યું. પછી જો સેકન્ડ એના પછી જોયું કે બધા સમ્યક દ્રષ્ટિઓનું સમ્યક દર્શન સમાન છે કે જુદું જુદું હોય છે, તો ત્યાં આપણે જોયું હતું કે બધા સમ્યક દ્રષ્ટિ જીવોનું સમ્યક દર્શન સમાન જ હોય છે. જે જીવને ચોથા ગુણસ્થાને સમ્યક દર્શન પ્રગટ થયું અને પછી કેવળ જ્ઞાની થશે, તો કેવળ જ્ઞાનમાં જો પાછળથી એમ નિર્ણય થાય ત્યારે ઓલું જે હતું એના કરતા કંઈક જુદું પ્રગટ થયું, તો આગળવાળું સમ્યક ન રહે ને, તો એ મિથ્યા થઈ જાય, કેમ કે બદલાઈ ગયું. એવો અહીંયા લોજિક આપ્યો હતો ને કે જો બંને ચોથા ગુણસ્થાન વાળા અને કેવડી ભગવાનનું એની જે આ શ્રદ્ધા જો જુદી જુદી હોય તો એનો મતલબ કેવળ જ્ઞાની ભગવાનનું સાચું અને આગળનું મિથ્યા ઠરે, પણ એવું તો બને નહીં, કેમ કે બેનું સમ્યક તો એક પ્રકારનું છે. આટલી વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી. હવે જો એનાથી આગળ આપણે વધીએ છે, જો આજે 16મા પોઈન્ટથી આપણે રીડ કરવાનું છે, બધાને મળ્યું શાસ્ત્રમાં સ્ક્રીન પર આવ્યું 16. જો આપણે આજથી આજે રીડ કરીએ છીએ સમ્યક દર્શનનો ભેદ શા માટે. સમ્યક દર્શન એટલે શું? કે આ હું જીવ છું એવો નિર્ણય કરવો. તો શું જીવ, વિશ્વના જીવો જુદા જુદા પ્રકારના છે? તેના બધા એક જેવા જ છે, બરાબર? તો જે પોતાનો નિર્ણય કરે તો એ નિર્ણય જુદો જુદો પ્રકારનો હોય, એ પણ એક પ્રકારનો જ હોય ને? તો પછી સમ્યક દર્શનના ભેદ શેના માટે કરવા? હમણાં જ આપણે જે આવતું હતું ને આત્માનું શાસન, કે નિમિત્તની અપેક્ષાએ એમાં જુદા જુદા ભેદ કરવામાં આવે છે. તો અહીંયા અમુક અન્ય પ્રકારના નિમિત્તની અપેક્ષાએ જે 10 ભેદ સમ્યક્તના પાડવામાં આવે છે એની ચર્ચા આપણે વાંચશું. જો પ્રશ્ન, જો બધા સમ્યક દ્રષ્ટિઓનું સમ્યક દર્શન સમાન છે તો આત્માનું શાસનની 11મી ગાથામાં સમ્યક દર્શનના 10 પ્રકારના ભેદ કહેવામાં આવે છે, તો 10 પ્રકારના ભેદ કેમ કહેવામાં આવે છે? ત્યાં ઉત્તર, સમ્યક દર્શનના એ ભેદો નિમિત્તાદિની અપેક્ષાએ કહેવામાં આવ્યા છે. આત્માનું શાસનમાં 10 પ્રકારે સમ્યક્તોના ભેદ કયા છે? તેમાં 8 ભેદ સમ્યક દર્શન પ્રગટ થવા પહેલા જે નિમિત્તો હોય છે તે નિમિત્તોનું જ્ઞાન કરાવવા માટે કયા છે, અને 2 ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ કયા છે? એ 8 ભેદ આગળ કયું નિમિત્ત હતું એને આધારે છે, હમણાં આપણે વાંચશું થોડીક વાર. અને 2 ભેદ, હવે જ્ઞાન કેટલું વિશેષ છે, કેટલું વિશાળ છે, એના આધારે સમ્યક દર્શનમાં 2 ભેદ કીધા, ખ્યાલ આવે છે ને? એટલે ઉપચારના ભેદો છે ખરી રીતે, જ્ઞાનને આધારે સમ્યકમાં ભેદો હોતા નથી, પણ ઉપચારથી કીધા. જો આપ વાંચી આગળ, શ્રુત કેવડીને જે તત્વ શ્રદ્ધાન છે, શ્રુત કેવડી એટલે કોણ? હા, જે 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાતા હોય, હજી કેવળ જ્ઞાની નથી, હજી ગણધર એટલે મુનિ છે, તો ગણધર પરમાત્મા હોય અથવા સાધારણ મુનિરાજ હોય અથવા આચાર્ય ભગવાન હોય અથવા ઉપાધ્યાય ભગવાન હોય, એ બધાને શ્રુત કેવડી કહેવાય. કન્ડિશન શું છે? 12 અંગ 14 પૂર્વનું જ્ઞાન હોવું જોઈએ, અને 12 અંગ 14 પૂર્વ વાળા ભાવલિંગી મુનિરાજ જ હોય, ખ્યાલ આવે? કેમ કે જેમને સમ્યક દર્શન પ્રગટ ન થયું હોય તો એમને આટલું જ્ઞાન પ્રગટ થતું જ નથી. તો જો, જે શ્રુત કેવડીને જે તત્વ શ્રદ્ધાન છે તેને અવગાઢ સમ્યક દર્શન કહેવામાં આવે છે, અને વળી કેવડી ભગવાનને જે તત્વ શ્રદ્ધાન છે તેને પરમ અવગાઢ સમ્યક દર્શન કહેવામાં આવે છે. અહીંયા જ્ઞાનમાં ફરક પડ્યો ને, શ્રુત કેવડીને હજી અલ્પજ્ઞ છે, હજી છદ્મસ્ત છે, કેવળ જ્ઞાન પ્રગટ નથી, તો ત્યાં અવગાઢ સમ્યક દર્શન કીધું, અને કેવડી ભગવાનને પરમ અવગાઢ સમ્યક દર્શન કીધું. આ રીતે 8 ભેદ નિમિત્તોની અપેક્ષાએ અને 2 ભેદ જ્ઞાનની અપેક્ષાએ છે, દર્શનની પોતાની અપેક્ષાએ તે ભેદો નથી. દર્શનની એટલે કે શ્રદ્ધાની, એ શ્રદ્ધામાં પોતે આ હું જીવ છું એ માન્યતામાં ત્યાં કોઈ જ ફરક નથી. એ 10 પ્રકારના સમ્યક દર્શનનું સ્વરૂપ એક જ પ્રકારે હોય છે એમ જાણવું. મોક્ષમાર્ગ પ્રકાશક પાનું 333. એટલે જો મોક્ષમાર્ગ પ્રકાશક આપણે શાસ્ત્ર થોડું રેફરન્સ લઈએ છે, આમ છે આત્માનું શાસન મૂળ ગ્રંથની ગાથા નંબર 11, તો એનું વર્ણન અહીંયા મોક્ષમાર્ગ પ્રકાશકમાં આપેલું છે, એટલે અહીંયાથી વાંચીએ છે. જો આપણને સ્ક્રીન ઉપર પણ આવશે, ત્યાં ગાથાનું ટાઇટલ લખ્યું છે, वड़ी अन्य निमित्तादिनी अपेक्षाए आज्ञा सम्यक्तवादी दस भेद पण कया छे ते आत्मानुशासन में कया छे ते आ प्रमाण छे। जो एक गाथा आपणे नथी वाचता अर्थ लईए सीधो। जिन आज्ञा थी तत्व श्रद्धान थयुं होय तो ते आज्ञा सम्यक्त्व कहेवाय छे। पहला आठ भेद निमित्तोनी अपेक्षाए छे, ख्याल आवे ने? એટલે હમણાં જ આપણે વાત આવી ને કે જીનેન્દ્ર ભગવાનના દર્શન કરીએ અને દર્શનના નિમિત્તથી પરિણામો અંદરમાં વળે અને ત્યાં જે પાંચ લબ્ધિપૂર્વક સમ્યક દર્શન પ્રગટ થાય તો એને દર્શનથી સમ્યક થયું એમ કહેવાય, ખ્યાલ આવે? એવી રીતના જીનેન્દ્ર ભગવાનની આજ્ઞા કે જો આવી રીતના ઉપદેશ છે એ આજ્ઞા સાંભળી, આજ્ઞા એટલે ઉપદેશ દેશના સાંભળી અને હા આમ જ છે એમ કરીને નિર્ણય કરી લીધો તો એને કહેવાય આજ્ઞા સમ્યક. જો આપણે ગાથા વાંચીએ તો આજ્ઞા માર્ગ સમુદ્ભવ સમુદ્ભવમ ઉપદેશ ઉપદેશાત સૂત્ર બીજ સંક્ષેપાત વિસ્તારા અર્થાભ્યામ ભવ મવ ભવમ અવગાઢ પરમ અવગાઢે ચ. જો એક એકના નામ આપણે જોતા જશું, અહીંયા જે નીચે પેરેગ્રાફમાં નંબર્સ આપ્યા છે ને, એક એક દસે પ્રકારના સમ્યક્તોનું વર્ણન કરવામાં આવે છે, એ આપણે વાંચીએ. જો અહીં એટલું જાણવું કે મારે જીન આજ્ઞા પ્રમાણ છે એટલું જ શ્રદ્ધાન કઈ સમ્યક્તો નથી, ખાલી જીન જીનેન્દ્ર ભગવાને આજ્ઞા કરી એટલે મારું કામ થઈ ગયું, મેં માની લીધું, બરાબર છે એમ નહીં. એમ તો આપણે પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપદેશ માનીએ છીએ ને કે હા એમણે કીધું એટલે બરાબર, એમ નહીં. એના પછી પોતે પોતાના વિવેકથી નિર્ણય કર્યો અને અંદર અનુભવ કર્યો. આજ્ઞા માનવી એ તો કારણભૂત છે, તેથી અહીં આજ્ઞાથી ઉત્પન્ન થયું કહ્યું છે. માટે પ્રથમ જીન આજ્ઞા માનવા પછી જે તત્વાર્થ શ્રદ્ધાન થયું તે આજ્ઞા સમ્યક્ત્વ છે, ખ્યાલ આવ્યો? એ એક થયું. જો સેકન્ડ, એ જ પ્રમાણે નિર્ગ્રંથ માર્ગના અવલોકનથી, અવલોકનથી એટલે કે નિર્ગ્રંથ જૈન ધર્મ જે છે એને સમજવાથી જે તત્વ શ્રદ્ધાન થયું હોય તે માર્ગ સમ્યક્ત્વ છે. પછી જો થર્ડ, તીર્થંકરાદી ઉત્કૃષ્ટ પુરાણ તીર્થંકરાદી ઉત્કૃષ્ટ પુરુષોના પુરાણોના ઉપદેશથી ઉત્પન્ન થયેલ સમ્યક જ્ઞાન વડે અર્થાત આગમ સમુદ્રમાં પ્રવીણ પુરુષોના ઉપદેશ આદિથી પ્રાપ્તિ થયેલી જે ઉપદેશ દ્રષ્ટિ તે ઉપદેશ સમ્યક્ત્વ છે. એટલે જે કે જે પુરાણો આદિ જે આપણે વાંચીએ અથવા બીજા કોઈ શાસ્ત્ર વાંચીએ, એ શાસ્ત્રમાં જે જીનેન્દ્ર ભગવાને ઉપદેશ કર્યો છે એનું સ્વરૂપ સમજીને જેમને સમ્યક્ત્વ પ્રગટ થાય એને ઉપદેશ સમ્યક્ત્વ કહે છે. દિવ્ય ધ્વનિ સાંભળવા જાય અને ત્યાં ઉપદેશ સાંભળીને સમ્યક્ત્વ ન થાય એને ઉપદેશ સમ્યક્ત્વ કહે છે. પછી જો આગળ ફોર્થ, એ પેજ પર આવે છે, કન્ટિન્યુઅસ છે ને, હા ફોર્થ જો, મુનિજનોના આચરણ વિધાનને પ્રતિપાદન કરતા એવા આચાર સૂત્રોને સાંભળીને જે શ્રદ્ધાન કરવું કરવું થાય તેને ભલા પ્રકારથી સૂત્ર દ્રષ્ટિ કહી છે અને તે સૂત્ર સમ્યક્ત્વ છે. જે મુનિરાજના આચરણ આદિ અથવા અન્ય પણ કોઈ જે જીવોના જે ભેદ આદિ સૂત્રમાં જેનું વર્ણન કરવામાં આવે છે, સૂત્ર એટલે અહીંયા તત્વાર્થ સૂત્ર સમજો કે સિદ્ધાંત ગ્રંથો સમજો, જેમાં જીવ આદિના ભેદોનું આચરણ આદિનું આજે ફેક્ટ વર્ણન કરવામાં આવે કે જો આ ગુણસ્થાનમાં જીવોના આવા પરિણામ હોય છે અને એમની બાહ્યમાં આવી પરિણતિ હોય છે, એ બધું સમજીને જેમને સમ્યક્ત જે બધું સમજીને જેમને તત્વ શ્રદ્ધાન થાય એ જ તત્વ શ્રદ્ધાનથી આત્માનો અનુભવ થાય એને સૂત્ર સમ્યક્ત્વ કહ્યું છે. પછી જો બીજ સમ્યક્ત્વ, બીજ જે ગણિત જ્ઞાનનું કારણ તેના વડે દર્શન મોહના અનુપમ ઉપશમના બળ અનુપમ ઉપશમના બળથી દુષ્કર આ શું છે હા બળથી દુષ્કર છે જાણવાની ગતિ જેની એવા પદાર્થોનો સમૂહ તેની થઈ છે ઉપલબ્ધિ અર્થાત શ્રદ્ધારૂપ પરિણતિ જેને એવા જે કર્ણાનયોગ ના જ્ઞાની ભવ્ય તેને બીજ દ્રષ્ટિ થાય છે, તેને બીજ સમ્યક્ત્વ જાણે. એટલે જે કર્ણાનયોગમાં ગણિત આદિનું વર્ણન કરવામાં આવે છે, પછી જીવોના પરિણામ આદિનું વર્ણન કરવામાં આવે છે, અથવા તો અન્ય જે ભૂગોળ આદિનું વર્ણન કરવામાં આવે છે, તો એ નાનકડું કંઈક બીજ પદાર્થભૂત વસ્તુનું સ્વરૂપ સમજીને, સમજો કે ગણિતનું સ્વરૂપ સમજ્યું કે જંબુદીપ આટલો મોટો, અથવા અઢી દ્વીપ આટલા મોટા, અથવા 14 રાજુ આટલું મોટું, એનાથી આમ અધો થઈ જાય અને ત્યાં કેવળ જ્ઞાનનો મહિમા આવે, કેવળ જ્ઞાનથી આત્માનો મહિમા આવે અને આત્મામાં લીન થઈ જાય, ખ્યાલ આવે છે? તો આવી રીતે સમ્યક્ત્વ જે પ્રગટ થાય એને બીજ સમ્યક્ત્વ કહે છે. પછી જો આગળ છઠ્ઠું, પદાર્થોના સંક્ષેપથી જાણવા વડે જે શ્રદ્ધાન થયું હોય તે ભલી સંક્ષેપ દ્રષ્ટિ છે અને તે સંક્ષેપ સમ્યક્ત્વ જાણે. ખાલી જ્યાં એમ કહ્યું ને કે ભાઈ તત્વ શ્રદ્ધાંતથી સમ્યક્ત્વ થાય છે, તત્વ કયા? કે જીવ અજીવ આશ્રવબંધ સંવર નિજરા મોક્ષ. અચ્છા, હું જીવ છું, મારે મારા આશ્રવોથી ભેદ જ્ઞાન કરીને મોક્ષ પ્રગટ કરવાનો, આટલામાં સમ્યક્ત્વ થઈ ગયું. તો સંક્ષેપ દ્રષ્ટિ કહેવાય, એને સંક્ષેપ સમ્યક્ત્વ કહેવાય છે. જો આગળ, દ્વાદશાંગ વાણીને સાંભળી કરેલી જે રુચિ અર્થાત શ્રદ્ધાન, તેને હે ભવ્ય તું વિસ્તાર દ્રષ્ટિ જાણ, અને તે વિસ્તાર સમ્યક્ત્વ છે. વિસ્તાર સમ્યક્ત્વ એટલે એમ નહીં કે પહેલા પૂરા 12 અંગ ભણે અને પછી સમ્યક્ત્વ થાય, એમ નહીં. પણ જેવી રીતના અનેક શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે અને અનેક શાસ્ત્રોના સ્વાધ્યાય કરીને સિસ્ટમેટિકલી બધું સમજે કે જો જીવનું સ્વરૂપ કેવું છે, અજીવનું સ્વરૂપ કેવું છે, આ આશ્રવ બંધ જીવને કેવી રીતના દુઃખદાયક છે, એવી રીતના વિશેષ સ્વાધ્યાય દ્વારા વિસ્તારથી સમજીને જેને તત્વનું સ્વરૂપ નિર્મળ કર્યું અને તત્વ શ્રદ્ધાન કર્યું, તો એને વિસ્તાર સમ્યક્ત્વ કહેવાય છે. 8મું, જૈન શાસ્ત્રોના વચન વિના કોઈ અર્થ નિમિત્તથી થયેલી જે અર્થ દ્રષ્ટિ, તે અર્થ સમ્યક્ત્વ જાણવું. હવે અર્થ સમ્યક્ત્વ એટલે કે સમજો, જૈન શાસ્ત્રોના વચન વિના, જેવી રીતના આપણે એમ જોઈએ ને કે મહાવીર ભગવાનને સિંહના ભાવમાં સમ્યક્ત્વ થયું, તો એ મુનિરાજનું સ્વરૂપ જોઈને જ, અથવા મુનિરાજ આદિના ઉપદેશને સાંભળીને, અથવા અકૃત્રિમ જિનાલયના દર્શન કરીને એવા પરિણામ અંદરમાં ઠરી જાય કે હજી કોઈ તત્વનો એટલે શાસ્ત્ર આદિનો સ્વાધ્યાય ન કર્યો હોય, પણ અંદરથી જ એવી એમને નિર્મળતા, એમને એવા મંદ પરિણામ ખીલે અને ત્યાં તત્વનું સ્વરૂપ સમજાઈ જાય. જો તત્વનું સ્વરૂપ સમજાયા વગર કઈ સમ્યક્ત્વ ન થાય, પણ ત્યાં કોઈ વિશેષ રીતે ઉપદેશ આપે અને શાસ્ત્ર ભણે તો જ સમ્યક્ત્વ થાય, એમ નહીં. હવે સ્વયંભૂ રમણ સમુદ્રમાં માછલાઓને થઈ જાય છે, તો ત્યાં કેવી રીતના થાય? નરકમાં કેવી રીતના જીવોને સમ્યક્ત્વ થાય? ત્યાં વેદનાથી સમ્યક્ત્વ થાય કહ્યું છે ને. તો એવા કોઈ અન્ય નિમિત્તોથી જ્યાં તત્વનું શ્રદ્ધાન થાય, તો એ અન્ય નિમિત્તોથી વસ્તુનું સ્વરૂપ પહેલા સમજાયું હશે કે એને અર્થ, અર્થ એટલે પદાર્થ, પદાર્થનું સ્વરૂપ સમજીને જે સમ્યક્ત્વ પ્રગટ કરે છે એને અર્થ સમ્યક્ત્વ કહેવાય છે. આ 8 પ્રકારના જુદા જુદા નિમિત્તોથી જે તત્વ શ્રદ્ધાન પ્રગટ કરે છે, ઉપાડ્યું જુદા નિમિત્તોથી, પ્રગટ તો સેમ તત્વ શ્રદ્ધાન કર્યું, ખ્યાલ આવે છે, અને એનાથી આત્માનો અનુભવ કર્યો, તો એ 8 જુદા જુદા નિમિત્ત ત્યાં કીધા. અને છેલ્લા 2 જે આપણે જોયા, અવગાઢ અને પરમ અવગાઢ, તો જો એ પણ વાંચે. શ્રુત કેવડી, આજે એ 8 ભેદો તે કારણોની અપેક્ષાએ કર્યા છે, તથા શ્રુત કેવડી જે તત્વ શ્રદ્ધાન, શ્રુત કેવડીને જે તત્વ શ્રદ્ધાન છે તેને અવગાઢ સમ્યક્ત્વ કહે છે, કેવડીને જે તત્વ શ્રદ્ધાન છે તેને પરમ અવગાઢ સમ્યક્ત્વ કહીએ છે, એ છેલ્લા 2 ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ કર્યા છે. એ પ્રમાણે સમ્યક્ત્વના 10 ભેદ કયા? ત્યાં સર્વ ઠેકાણે સમ્યક્ત્વનું સ્વરૂપ તત્વ શ્રદ્ધાન જ જાણવું, ખ્યાલ આવે છે. એના સિવાય જે અન્ય ઔપશમિક, શાયોપશમિક, શાયિક આદિ વિશેષ સમ્યક્ત્વના તો જુદા જુદા નિમિત્તથી તમે અનેક ભેદો કરી શકો, પણ ત્યાં મૂળભૂત વસ્તુ શું છે કે તત્વ શ્રદ્ધાન છે બધી જ જગ્યાએ. અને તત્વ શ્રદ્ધાન એટલે કે ખાલી આ 7 તત્વોનું પરિભાષા સમજીને એમ નહીં, એનો ભાવ પકડીને આ હું આત્મા છું એવો નિર્ણય કરીને એમાં લીન થવું, એનો અનુભવ કરવો, એને ખરેખર તત્વશ્રદ્ધાન કહેવાય છે. તો જે એ 10 ભેદ આપણે વાંચ્યા, હવે પાછા આપણે તત્વાર્થ સૂત્રના પરિશિષ્ટમાં આવી જઈએ છીએ. જો પ્રશ્ન, જો ચોથા ગુણ સ્થાનથી તે સિદ્ધ ભગવાન સુધી બધા સમ્યક દ્રષ્ટિઓને સમ્યક દર્શન સરખું જ છે, તો કેવડી ભગવાનને પરમ અવગાઢ સમ્યક દર્શન કેમ કર્યું? આજે ભેદ પાડ્યા અવગાઢ ને પરમ અવગાઢ ને, એવા ભેદ કેમ કર્યા? જેમ છદ્મસ્તને શ્રુત જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે, તેમ કેવડી અને સિદ્ધ ભગવાનને કેવળ જ્ઞાન અનુસાર પ્રતીતિ હોય છે. પ્રતીતિ એટલે નિર્ણય, એ આ હું આત્મા છું એવું એવી માન્યતા. સમ્યક દર્શન ચોથા ગુણસ્થાને પ્રગટતા જે આત્મ સ્વરૂપ નિર્ણિત કર્યું હતું તે જ કેવળ જ્ઞાન વડે જાણ્યું, એટલે કે ત્યાં પ્રતીતિમાં પણ પરમ અવગાઢપણું થયું. જેવું વસ્તુ સ્વરૂપ, જેવી રીતના આ લાકડું છે અને એમાં બળવાની શક્તિ છે, અથવા તો એમાં પેલું હીટ કન્ડક્ટિવિટી નથી, એ બધું સ્વરૂપ આપણને ખ્યાલ છે કે નહીં? હવે જેવું હમણાં અશ્રુત જ્ઞાનથી જાણ્યું, તો કેવડી ભગવાને પણ એવું જ જાણ્યું કે નહીં? પણ કેવડી ભગવાન એના આપણાથી વિશેષ અને પરમાણુ પરમાણુ સુધી સૂક્ષ્મતાથી જાણે છે, અને આપણું જ્ઞાન એટલું સૂક્ષ્મતાથી જાણતું નથી. તો ત્યાં જ્ઞાનની સૂક્ષ્મતામાં જે ફરક પડ્યો, બસ એને કારણે અહીંયા અવગાઢ અને પરમ અવગાઢ કર્યું. એવી જ રીતે અહીંયા હું મારા આત્માને જાણું છું તો અનુભવ પ્રત્યક્ષથી જાણું છું, અને કેવડી ભગવાન છે એ તો એક એક આત્મપ્રદેશને સાક્ષાત જાણીને આ હું આત્મા છું એમ જાણે છે, બસ ત્યાં એટલો ફરક પડ્યો. બાકી હું આત્મા છું એના નિર્ણયમાં તો કોઈ ફરક પડ્યો નહીં. તો ત્યાં પરમ અવગાઢ સમ્યક તો કહ્યું છે, પણ પૂર્વે જે શ્રદ્ધાન કર્યું હતું તેને જો કેવળ જ્ઞાનમાં જૂઠું જાણ્યું હોય તો છદ્મસ્તની શ્રદ્ધા અપ્રતીતિરૂપ ગણાત. પહેલા જે કર્યું હતું એના કરતા કેવળ જ્ઞાનમાં જો બીજું સ્વરૂપ જણાય તો બે ભેદમાં ભેદ પડી જાય, તો એ તો અપ્રતીતિ થાય. પરંતુ આત્મ સ્વરૂપનો શ્રદ્ધાન જેવું છદ્મસ્તને હોય છે તેવું જ કેવડી અને સિદ્ધ ભગવાનને પણ હોય છે. એટલે કે મૂળભૂત જીવાદિના સ્વરૂપનું શ્રદ્ધાન જેવું છદ્મસ્તને હોય છે તેવું જ કેવડીને પણ હોય છે. એટલે ખરેખર સમ્યક દર્શનના કોઈ ભેદ નથી, પણ આ તો અનેક નિમિત્તોની અપેક્ષાએ અથવા જ્ઞાનની શક્તિને અનુસાર એના નિમિત્તથી ત્યાં અલગ અલગ ભેદો કહેવામાં આવે છે. સમ્યક્ત્વની નિર્મળતાનું સ્વરૂપ, હા જો ખાલી પ્રત્યક્ષ પરોક્ષ નહીં, જો આ ટોપિક નીકળ્યો છે ને આપણે એક આના પછીનો 18મો પોઈન્ટ વાંચીએ. જો સમ્યક્ત્વની નિર્મળતામાં નીચે પ્રમાણે 5 ભેદ પણ પાડવામાં આવે છે, તો ત્યાં સમલ, અગાઢ, નિર્મલ, ગાઢ, અવગાઢ અને પરમ અવગાઢ એ 5 ભેદ કીધા. તો વેદક સમ્યક્ત્વ, વેદક એટલે ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ જે છે તે, એને ક્ષયોક્ષમ જે એના દર્શન મોહની અને અનંતાનુબંધીની અપેક્ષાએ એને ક્ષયોક્ષમ કહેવાય છે. દર્શન મોહની એટલે મિથ્યાત્વનો ઉદય નથી, એટલે ત્યાં ક્ષય અને ઉપક્ષમ કીધું, પણ ત્યાં સમ્યક પ્રકૃતિનો ઉદય છે ને અને એને જીવ વેદે છે, એટલે એને ત્યાં વેદક સમ્યક્ત્વ પણ કહેવાય છે. તો વેદક સમ્યક્ત્વમાં એ સમ્યક પ્રકૃતિના ઉદયને નિમિત્તે જે થોડો ઘણો કંઈક દોષ લાગે છે એટલે ત્યાં એને સમલ અગાઢ કહેવામાં આવે છે. ઔપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ નિર્મળ છે, ક્ષાયિક સમ્યક્ત્વ ગાઢ છે. અંગ અને અંગ બાહ્ય સહિત જૈન શાસ્ત્રોના અવગાઢ અવગાહન વડે નિપજેલી દ્રષ્ટિ, જો અંગ અને અંગ બાહ્ય સહિત જૈન શાસ્ત્રોના અવગાહન વડે નિપજેલી દ્રષ્ટિ, એટલે કે વાત કરી જ્ઞાનની, અંગ અને અંગ બાહ્ય શાસ્ત્રોનું જ્ઞાન, પણ એ જાણ્યા પછી જે નિપજેલી દ્રષ્ટિ એટલે કે એની શ્રદ્ધા, તે અવગાઢ સમ્યક્ત્વ છે. શ્રુત કેવડી ને જે તત્વ શ્રદ્ધાન છે તેને અવગાઢ સમ્યક્ત્વ કહે છે, અને પરમાવધિ જ્ઞાનીને અને કેવળ જ્ઞાનીને જે તત્વ શ્રદ્ધાન છે તેને પરમ અવગાઢ સમ્યક્ત્વ કહે છે. આ બે ભેદ જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ છે. જે છેલ્લા કીધા ને અવગાઢ ને પરમ અવગાઢ, ત્યાં જ્ઞાનની અપેક્ષા છે, અને શરૂઆતના જે કીધા સમલ અગાઢ અને નિર્મલ, તો ત્યાં તો શ્રદ્ધામાં જ એ જાતનો મોહનીય કર્મના નિમિત્તે જીવના શ્રદ્ધા એટલે કે માન્યતાના પરિણામોમાં આમાં થોડો કંઈક દોષ લાગે છે, જેને આપણે ચલમલ અગાઢ દોષ કહીએ ને, એ જાતનો ત્યાં દોષ છે અને આ નિર્મલ સમ્યક્ત્વ છે. ખ્યાલ આવે? પહેલા જે ભેદો છે એ શ્રદ્ધાની અપેક્ષાએ ત્યાં ભેદ છે, અને પાછળના ભેદોમાં જ્ઞાનની અપેક્ષાએ ભેદ કીધા છે. જો મિથ્યાત્વ કર્મ જે છે એટલે કે દર્શન મોહનીય કર્મ, એ દર્શન મોહનીય કર્મના સમ્યક્ત્વ પ્રગટ થાય ત્યારે ત્રણ ટુકડા પડે છે, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. આમાં મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ જે કર્મ છે એ સર્વઘાતી પ્રકૃતિ છે, સર્વઘાતી પ્રકૃતિના કર્મ છે. સર્વઘાતી એટલે કે જ્યારે આનો ઉદય આવે તો સામે જીવના ભાવોનો સર્વઘાત થાય છે, એટલે આનો ઉદય થતા જીવના એ જાતના ભાવો પ્રગટ થતા જ નથી, બિલકુલ નહીં, ઝીરો પ્રગટ થાય છે. એટલે મિથ્યાત્વનો ઉદય થાય તો સામે જીવના જે પરિણામ છે સમ્યક દર્શનમાં, તો એનો પૂરેપૂરો ઘાત થાય છે. અહીંયા સમ્યક મિથ્યાત્વનો ઉદય થાય તો ત્યાં જીવના જે સમ્યક્તરૂપ રહેવાના પરિણામ એનો પૂરેપૂરો ઘાત થાય છે, ત્યાં સમ્યક મિથ્યાત્વરૂપ ભાવ થાય છે. હવે ત્રીજી જે છે સમ્યક પ્રકૃતિ, એ સમ્યક પ્રકૃતિ એ દેશઘાતી પ્રકૃતિ છે, એટલે કે જ્યાં એનો ઉદય થાય તો ત્યાં જીવના જે પ્રતિપક્ષી ભાવ છે એનો પૂરેપૂરો ઘાત થતો નથી, પણ એમાં દોષ લાગુ પડે છે. જે સમ્યક પ્રકૃતિનો ઉદય થતા સામે જીવના પરિણામોમાં સમ્યક્તરૂપ રહેવાના પરિણામ, તો એનો પૂરેપૂરો ઘાત થતો નથી, એટલે જીવ સમ્યક્તરૂપી છે પણ ત્યાં થોડો દોષ લાગે છે. દોષ લાગે છે એટલે જેવી રીતના પાણી હોય આપણે ગ્લાસમાં લઈએ અને એકદમ ચોખ્ખું હોય તો ટ્રાન્સપરન્ટ હોય, અને એમાં થોડીક કંઈક મલિનતા હોય તો આપણને હેઝીનેસ દેખાય ને, એના જેવું કંઈક સમ્યક્ત્વ ત્યાં છે કે છે તો ક્લીન શુદ્ધ શ્રદ્ધા, પણ ત્યાં કંઈક દોષ લાગુ પડે છે. તો એ ચલમાં લગાડ દોષનું પણ વર્ણન આ મોક્ષના પ્રકાશકમાં છે, એક એક લાઈનમાં આપ્યું છે, એ તમે વાંચજો ત્યાંથી. તો જે અહીંયા આપણે શું કીધું કે આજે સમલ અગાઢ દોષ જે છે, સમલ અગાઢ પ્રકારનો સમ્યક્ત્વ, એ કંઈક એમાં મલરૂપી સમ્યક છે, સમ્યક્ત્વ જ પણ કંઈક મલ સહિત સમ્યક્ત્વ છે, અને જે ઔક્ષમિક અને ક્ષાયિક સમ્યક્ત્વ છે એ નિર્મળ સમ્યક્ત્વ છે. પછી પાછળના બધા નિર્મળ જ છે, પણ હવે પાછળમાં જેમ જેમ જ્ઞાનથી તત્વ, જ્ઞાનથી વસ્તુનો નિર્ણય, વસ્તુનું જ્ઞાન વિશેષ થતું જાય છે, તો ત્યાં સમ્યક્ત્વમાં પણ ઔપચારિક ભેદો કીધા છે. છે તો બધા નિર્મળ સમ્યક્ત્વ પાછળના, પણ ત્યાં ખાલી ઔપચારિક ભેદો કીધા છે. હા, જો હવે નીચે આપણે હજી વાંચીએ, આ આપણે પહેલો પેરેગ્રાફ વાંચ્યો મોક્ષના પ્રકાશક પાનો 333-334, હવે જો એની નીચેની લાઈન, ઔપશમિક સંકિત કરતા શાયિક સંકિત અધિક વિશુદ્ધ છે. તત્વાર્થ જુઓ, તત્વાર્થ રાજવાર્તિક અધ્યાય 2 સૂત્ર 1, એની નીચેની કારિકા 10 અને 11 તથા તેની નીચે સંસ્કૃત ટીકા. આજે ટોપિક છે અધ્યાય 2 સૂત્ર 1 નો, એ આપણે જીવના 5 અસાધારણ ભાવ એની ચર્ચા હવે શરૂ કરશું. તો એ 5 અસાધારણ ભાવોમાં આજે ઔક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોક્ષમિક આદિ આદિ બધાની ચર્ચા આપણે કરશું. તો ત્યાં જો શું કીધું, ઔક્ષમિક સમ્યક્ત્વ કરતા ક્ષાયિક સમ્યક્ત્વ અધિક વિશુદ્ધ છે. તો કઈ અપેક્ષા એ અધિક વિશુદ્ધ કીધું કે ત્યાં જે ઔપશમિક સમ્યકતામાં પણ વર્તમાન સમયમાં જરા મિથ્યાત્વનો ઉદય નથી અને ક્ષાયિક સમ્યકતામાં પણ વર્તમાન સમયમાં જરાય મિથ્યાત્વનો ઉદય નથી તો એ અપેક્ષા એ તો બે એકદમ શુદ્ધ છે પણ ભવિષ્યમાં ઔપશમિક સમ્યકતામાં મિથ્યાત્વના કર્મ પરમાણુ પડ્યા છે એટલે એ અપેક્ષા એ ક્ષાયિક સમ્યકતામાં હવે ભવિષ્યમાં કોઈ કર્મ પરમાણુ છે જ નહીં એટલે ક્યારે કોઈ દોષ ઉત્પન્ન થવાનો નથી વર્તમાન સમયમાં તો ઔપશમિકમાં પણ દોષ નથી પણ એ જાણે આપણે કર્મનો ઉપશમ કરીને પ્રગટ થયેલું સમ્યકત્વ છે એ અપેક્ષા એમાં થોડો ફરક છે પછી જો એના પછીની લાઈન પણ વાંચી લઈએ ક્ષાયોપશમિક સમ્યકત્વથી ક્ષાયિક સમ્યકત્વની વિશુદ્ધિ અનંત ગણી અધિક છે એ તો આપણે જોયું ક્ષાયોપશમિકમાં ચલ ન લગાડ દોષ લાગુ પડે છે તેના કરતા ક્ષાયિકની વિશુદ્ધિ અનંત ગણી અધિક છે જુઓ તત્વાર્થ રાજવાર્તિક અધ્યાય 2 સૂત્ર 1 કારિકા 12 એની નીચેની સંસ્કૃત ટીકા બરાબર જો આપણે જે 17મો પોઈન્ટ રહી ગયો એ હવે વાંચીએ સમ્યકત્વની નિર્મળતાનું સ્વરૂપ ઔપશમિક સમ્યકત્વ વર્તમાનમાં ક્ષાયિકવત નિર્મળ છે જોયું આવી ગયું ને પાછું ઔપશમિક સમ્યકત્વ વર્તમાનમાં ક્ષાયિકવત નિર્મળ છે ક્ષાયોક્ષમિક સમ્યકત્વમાં સમલ તત્વાર્થ શ્રદ્ધાંત થાય છે અહીં જે મળપણું છે તેનું તારતમ્ય સ્વરૂપ કેવળ જ્ઞાન ગમ્ય છે જો થોડો વિચાર કરજો જે ક્ષાયોક્ષમિક સમ્યકત્વમાં સમ્યક પ્રકૃતિનો ઉદય છે તો એ સમ્યક પ્રકૃતિના ઉદયમાં પણ અનુભાગની હીનાધિકતા હશે કે નહીં ક્યારેક અનુભાગ અધિક છે ક્યારેક અનુભાગ હીન છે તો અનુભાગ ઓછો હોય કર્મનો અનુભાગ ઓછો હોય તો જીવને દોષ ઓછો લાગે છે મલ ઓછું લાગે છે અને સમ્યક પ્રકૃતિનો અનુભાગ અધિક હોય તો ત્યાં જીવના સમ્યકમાં મલ અધિક લાગે છે જીવને નથી પકડાતું અહીંયા કીધું ને કેવળ જ્ઞાન ગમ્ય છે એ તારતમ્ય રૂપ કેવળ જ્ઞાન ગમ્ય છે એમ ઇન જનરલ ક્ષાયોક્ષમિક સમ્યકત્વ અને ક્ષાયિક સમ્યકત્વ એટલો ભેદ જરાક પકડાય જીવને કે ભાઈ આ થોડુંક કંઈક આમાં દોષિત હતું ને હવે વધારે વિશુદ્ધ થયું બસ આટલો ફરક પડે ત્યારે હા પણ જે ઔપશમિક સમ્યકત્વ વખતે જે નિર્મલતાનો અનુભવ કરીને આવ્યા ને એના કરતા ક્ષાયોક્ષમિક સમ્યકત્વમાં કંઈક થોડો મલ લાગ્યો એટલે એ જીવને પકડાય તો ખરું પણ એ તારતમ્યતા ન પકડાય અને હવે ક્ષાયિક થશે તો એ પાછી વિશુદ્ધિનો અનુભવ કરશે તે હવે સાદી અનંતકાળ સુધી એ વિશુદ્ધિનો અનુભવ કરશે સુખનું હા એ જે શ્રદ્ધાનું વેદન જો શ્રદ્ધાનું વેદન તો જીવને શ્રદ્ધા તરીકે છે પણ ત્યાં સુખાનુભૂતિ સુખ ગુણને કારણે થાય છે તો એ સુખનું વેદન એ પાછું તેમાં ચારિત્રના રાગ દ્વેષ પણ એમાં ઇન્વોલ્વડ છે ખ્યાલ આવ્યો એટલે એ સુખનું વેદનમાં કેવી રીતના પરિણામન આવે છે એ મને હજી થોડું ક્લિયર નથી કે ક્ષાયોક્ષમિક સમ્યકત્વ કરતા ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને સુખનું વેદન વધારે હોય શ્રદ્ધા અપેક્ષા એ વધારે હોય બરાબર ને પણ હવે ત્યાં ચારિત્રમાં હવે બે જીવ ચોથા ગુણસ્થાન વર્તી છે એક જીવ ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ છે અને એક ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે હવે બે જીવો સમજો અલગ અલગ પ્રકારના ચારિત્રના પરિણામનમાં છે સમજો કોઈ એક જીવ આત્માના અનુભવમાં છે ક્ષાયોક્ષમિક સમ્યકથી આત્માના અનુભવમાં છે અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ એક સમયે સમજો કે અન્ય પદાર્થમાં છે તો ત્યાં સુખનો અનુભવન કેવી રીતના થાય એનું બહુ ક્લિયર નથી એ જરા એનું સ્ટડી કરવું પડશે એટલે એનું બહુ ક્લિયર નથી જો આપણે આગળ વાંચીએ એટલે એ તારતમ્યનું સ્વરૂપ કેવળ જ્ઞાન ગમ્ય છે આ અપેક્ષાએ તે સમ્યક તો નિર્મળ નથી કયું ચાયુક્ષમિક સમ્યક્ત્વ એમાં દોષ લાગે છે, અપેક્ષા એ નિર્મળ નથી. અત્યંત નિર્મળ તત્વ શ્રદ્ધાન થાય તે ક્ષાયિક સમ્યક દર્શન છે. મોક્ષમાર્ગ પ્રકાશક પાનું 335, 336, 346. આ બધા સમ્યક્તોમાં જ્ઞાનાધિકની હીનાધિકતા હોવા છતાં પણ તુચ્છ તિર્યંચાદીને તથા કેવડી ભગવાનને અને સિદ્ધ ભગવાનને સમ્યક્તો ગુણ તો સમાન જ કહ્યો છે. કારણ કે બધાને પોતાના આત્માની અથવા તો સાત તત્વની સમાન માન્યતા છે. મોક્ષના પ્રકાશક પાનો 323. સમ્યક દ્રષ્ટિને વ્યવહાર સમ્યક્તોમાં નિશ્ચય સમ્યક્તો ગર્ભિત છે, નિરંતર ગમન પરિણમન રૂપ છે. મોક્ષના પ્રકાશક પાનો 350. જો આપણે આટલું વાંચ્યું, હવે 19મો પોઈન્ટ લઈએ છે. આ 19મો પોઈન્ટમાં આપણે ખાલી એક પેરેગ્રાફ વાંચ્યું, એક સમરી તરીકે એમાં બધું આવી જશે. જો સમ્યક દ્રષ્ટિ જીવ પોતાને સમ્યક્તો પ્રગટ્યાનું શુદ્ધ જ્ઞાન વડે ખબર વડે બરાબર જાણે છે. પ્રશ્ન, પોતાને સમ્યક દર્શન પ્રગટ્યું છે તેની કયા જ્ઞાન વડે ખબર પડે? ઉત્તર, ચોથા ગુણસ્થાને ભાવશુદ્ધ જ્ઞાન હોય છે. ભાવશુદ્ધ જ્ઞાન એટલે કે પોતાને આત્માને અનુભવ કર્યો એનું જ્ઞાન, પોતાના આત્માને જે અનુભવ કર્યો તો એનું જ્ઞાન ચોથા ગુણસ્થાને હોય છે. તે જ્ઞાન વડે પોતાને સમ્યક દર્શન પ્રગટ્યાની સમ્યક દ્રષ્ટિને ખબર પડે છે. જો તે જ્ઞાન વડે ખબર ન પડે એમ માનીએ તો તે સમ્યક જ્ઞાનને, સોરી, શ્રુત જ્ઞાનને સમ્યક એટલે કે યથાર્થ કેમ કહી શકાય? જો પોતાને પોતાના સમ્યક દર્શનની ખબર ન પડતી હોય તો તેનામાં અને મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીમાં કાંઈ ફેર પડ્યો નહીં. જો પોતાને પોતાના સમ્યક દર્શનની ખબર ન પડે તો કંઈક સંશય રહી જાય કે નહીં, કે થયું હશે કે નહીં થયું હોય. અને સંશય તો કોનો દોષ છે? એ મિથ્યા એટલે સમ્યક જ્ઞાનમાં દોષ છે. સંશય વિપર્ય અને અનધ્યવસાય. તો જો સંશય રહી જાય છે એનો મતલબ કે હજી સમ્યક જ્ઞાન પ્રગટ થયું નથી. અને જેને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયું હોય એને તો જાણે આમ અચળ એવું એને જ્ઞાન, એવો એને નિર્ણય થાય કે ના, આ થયું એ જ સમ્યક દર્શન છે જ. હવે કોઈ ભલે ને ગમે તે કહો, ખ્યાલ આવે છે ને, એટલો અંદરથી દ્રઢ નિશ્ચય એમને થાય છે. હવે જો એના જ આ જ કોન્ટેક્સ્ટમાં વિભિન્ન શાસ્ત્રોમાં જે રેફરન્સીસ આપ્યા છે એ આમાં આપ્યા છે. હવે જો મારે થોડુંક ટોપિકને સમેટીએ છીએ, આપણે આજે પહેલો અધ્યાય શરૂઆતથી વાંચતા આવ્યા છે, એ પહેલો સોરી પહેલું પરિશિષ્ટ જે વાંચતા આવ્યા છે એમાં ટોપિક શું આવે છે કે સમ્યક દર્શન વિષયમાં વિશેષ ખુલાસાઓ અલગ અલગ અપેક્ષાએ એમાં આવ્યા. એમાં આપણે સમ્યક દર્શન કોને કહેવાય, સમ્યક જ્ઞાન કોને કહેવાય, સમ્યક ચારિત્ર કોને કહેવાય એ સમજ્યા. સમ્યક દર્શનમાં જ શ્રદ્ધા અપેક્ષાએનું વર્ણન, જ્ઞાન અપેક્ષાએ વર્ણન ને ચારિત્ર અપેક્ષાએ વર્ણન એ આપણે સમજ્યા. બરાબર, સમ્યક દર્શનના ભેદ પ્રભેદ જોયા, સમ્યક દર્શન પ્રગટ કરવાની વિધિ જોઈ, અને એના આપણે આ જુદા જુદા નામ એના નિમિત્તની અપેક્ષાએ શું ભેદ પડ્યા એ આપણે આ આખું વિશેષમાં આપણે એને સમજ્યા. હવે જરાક આપણે પાના ફરાવીએ છીએ, આગળ પરિશિષ્ટમાં શું છે એ આપણે જોઈએ. આ આગળનું બધું હવે હું તમને હોમવર્ક આપવાનો છું, કેમકે જો આ પરિશિષ્ટ ઘણા મોટા છે, લગભગ 5 પરિશિષ્ટ છે, એમાં 150 પાના છે, 100-150 પાના. આપણે બધું તો આવી રીતના વાંચના ન કરી શકીએ. અહીંયા એક તમને જિસ્ટ શું છે એની અંદર એ આપણે ચર્ચા કરી, બાકીનું થોડું હવે તમે વિશેષ સ્વાધ્યાય એનો કરજો. જો આપણે થોડું ભવ્ય સ્ક્રોલ કરતા કરતા આપણે પાના ફરાવીએ છીએ, આ 19મો પોઈન્ટ જે છે કે જીવને ખબર પડે છે કે નહીં એના વિશે ઘણા શાસ્ત્રોના રેફરન્સીસ આમાં આપ્યા છે એ તમે વાંચ્યો. જો આગળ વાંચીએ, પ્રશ્નની ટોપિક વાંચતા જઈએ છે, જો આગળ આગળ ફરાવતા જઈએ પાના, જો 100, 101 એમાં આ જ રીતે જુદા જુદા શાસ્ત્રના રેફરન્સથી પંચાધ્યાયીનું રેફરન્સ આપ્યું, પછી ત્યાં સમયસારજીનું રેફરન્સ આપ્યું. પછી જો હજી આગળ ફરાવીએ, હવે જો નવમા કળશમાં અમૃત ચંદ્રાચાર્ય શું જણાવે છે, બરાબર, એ રેફરન્સ આપ્યું. હવે એના પછી 20મો ટોપિક આવ્યો કે કેટલાક પ્રશ્ન અને એના ઉત્તરો. મળ્યું બધાને? હવે જો કેટલાક પ્રશ્ન અને એના ઉત્તરો, આમાં સમ્યક દર્શન વિશેના જ અમુક સાધારણ પ્રશ્નો છે, એ તમે વાંચજો. જો પ્રશ્ન આપણે વાંચીએ છીએ, કહેલો, જ્ઞાન જ્યારે આત્માભિમુખ થઈને આત્મલીન થઈ જાય છે ત્યારે તે જ્ઞાનની વિશેષ અવસ્થાને સમ્યક દર્શન કહે છે એ ખરું કે નહીં? તો ત્યાં કહેશે ના, કે એ જ્ઞાન જે આત્માભિમુખ થાય છે એ સમ્યક જ્ઞાન કહેવાય છે, સમ્યક દર્શન નહીં. પછી જો આગળ વાંચીએ, સુદેવ સુગુરુ અને સુશાસ્ત્રની શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવાય કે નહીં? તો ના, એ નિશ્ચય સમ્યક દર્શન નથી, એને વ્યવહાર સમ્યક દર્શન કહેવાય છે. નિશ્ચય અને વ્યવહારનું થોડું સ્વરૂપ બતાવશે જો આપણે આગળ જઈએ. પછી જો આ પાંચમો પ્રશ્ન છે, સમ્યક દર્શનનું એક લક્ષણ જ્ઞાન ચેતના છે, બરાબર કે નહીં? તો ત્યાં જો એમ કહેશે કે બે સાથે ભલે હોય છે પણ સમ્યક દર્શનનું લક્ષણ જ્ઞાન ચેતના નથી, એનું લક્ષણ એની પ્રતીતિ છે, આત્માની શ્રદ્ધા છે, બરાબર. પછી આગળ જઈએ, જો ઘણા બધા પ્રશ્ન છે આમાં. હવે જો આઠમો જોઈએ, પૂર્ણ શુદ્ધાત્માની અનુભૂતિ 13મા 14મા ગુણસ્થાને અને સિદ્ધોને હોય છે, તેથી પૂર્ણ સમ્યક દર્શન પણ એમને જ કહો, એ બરાબર કે નહીં? કેમકે પૂર્ણ અનુભૂતિ ત્યાં થઈ, તો આપણે આગળ જોઈને આવ્યા ને કે એ જ્ઞાન અપેક્ષાએ ત્યાં એ પૂર્ણતા થઈ, શ્રદ્ધા અપેક્ષાએ પૂર્ણ તો ક્ષાયિક સમ્યકમાં જ થઈ ગઈ હતી. હવે એને સમજાવતું આખું વર્ણન કરશે, ત્યાં પણ જુદા જુદા શાસ્ત્રોનો રેફરન્સ લેશે કે જો પદ્મનંદી પંચવિંશતિમાં આમ કીધું છે આદિ. હવે જો એની આગળ વધીએ, 21મો ટોપિક છે, જ્ઞાન ચેતનાના વિધાનમાં ફેર કેમ પડે, વિધાનમાં ફેર કેમ છે. હવે જ્ઞાન ચેતનાના વિધાનો એટલે શું? પંચાધ્યાયી અને પંચાસ્તિકાયમાં જ્ઞાન ચેતનાના વિધાનોમાં ફેર કેમ છે? જો જેટલા જીનાગામો છે ને આપણા અધ્યાત્મ શાસ્ત્રોના, એમાં પંચાધ્યાયી ગ્રંથ એક જરા જુદો તરી આવે છે. કેમ જુદો તરી આવે છે? કેમકે અન્ય શાસ્ત્રોમાં જે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ કહ્યું હોય તો એ સ્વ અને પરની અપેક્ષાએ કહ્યું હોય છે, જ્યારે પંચાધ્યાયમાં પરને તો લેતા જ નથી, એને તો સાઈડ પર જ મૂકો, વ્યવહાર એને વ્યવહાર કરી નાખ્યો. શું વ્યવહાર? આભાસ. હા, એને એમાં પરદ્રવ્ય આદિને પણ વ્યવહાર કહેવાય તો વ્યવહારાભાસ છે, કેમકે સાવ અન્ય દ્રવ્ય છે ને, ઉપચારની વાત જ નથી પંચાધ્યાયમાં. તો જે સ્વદ્રવ્ય છે એમાં પણ જે દ્રષ્ટિનો વિષય ત્રિકાળી શુદ્ધ આદિને જુદો પાડતા અને પર્યાય આદિને જુદો પાડતા, ત્યાં પર્યાયમાં વ્યવહાર નહીં લગાવી દે છે, ખ્યાલ આવે ને? એટલે પંચાધ્યાયી અને પંચાસ્તિકાય આદિ અન્ય ગ્રંથોમાં અપેક્ષા ફેર છે, તો એ અપેક્ષા ફેરનું થોડું વર્ણન અહીંયા લે છે. આપણે આગળ વધીએ. જો આ સંબંધમાં વિચારવા લાયક 9 વિષયો, હવે 9 વિષયોમાં એક 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 એકના પ્રશ્ન લે છે. જો પહેલો પ્રશ્ન વાંચીએ, ગુણના સમુદાયને દ્રવ્ય કયું છે અને સંપૂર્ણ ગુણો દ્રવ્યના પ્રત્યેક પ્રદેશમાં રહે છે, તેથી જો આત્માનો એક ગુણ સમ્યક દર્શન ક્ષાયિક થઈ જાય તો સંપૂર્ણ આત્મા જ ક્ષાયિક થઈ જવો જોઈએ અને તે જ ક્ષણે તેની મુક્તિ થઈ જવી જોઈએ, એમ કેમ નથી થતું? આત્મામાં અનંત ગુણો છે, તો જો વર્તમાનમાં પણ અનંત ગુણોમાં અમુક ગુણ શુદ્ધ છે, એટલે અમુક ગુણ શુદ્ધ રૂપે પરિણમે છે. ગુણો તો બધા શુદ્ધ છે પણ અમુક ગુણની પર્યાયોમાં એની વિશુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે અને અમુક ગુણોની પર્યાયમાં અશુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે, તો વર્તમાનમાં પણ ફેર પડે છે ને. એવી જ રીતે પાછળથી જ્યારે શ્રદ્ધા ગુણની એનું પરિણમન સમ્યક રૂપે પરિણમ્યું, તો ફક્ત શ્રદ્ધાનું જ સમ્યક રૂપે પરિણમ્યું, કઈ બધાનું સમ્યક રૂપે પરિણમી ગયું એવું ત્યાં કમ્પલ્શન નથી, એનું જ અહીંયા વર્ણન કરશે. કઈ ધીરે ધીરે બાકીનામાં વિશુદ્ધિ આવે છે, એટલે જ તો મોક્ષ માર્ગ બને ને, નહીં તો મોક્ષનો પોઈન્ટ હોવો જોઈએ, માર્ગ શું કામ હોવો જોઈએ? એક માઇલસ્ટોન હોવું જોઈએ કે ભાઈ આ સંસાર ને આ મોક્ષ બસ ખતમ, એવું હોવું જોઈએ ને? પણ એમ નથી. એક સાધક દશાની પણ એક એની એક સિસ્ટમેટિક વૃદ્ધિ થાય છે અને પછી પૂર્ણતા થાય છે. જો સેકન્ડ પ્રશ્ન, એક ગુણ સર્વગુણાત્મક છે અને સર્વગુણ એક ગુણાત્મક છે, માટે એક ગુણ સંપૂર્ણ પ્રગટ થવાથી અન્ય સંપૂર્ણ ગુણ પણ પ્રગટ અન્ય સંપૂર્ણ ગુણ પણ પૂર્ણ રીતે તે જ સમયે પ્રગટ થવા જોઈએ, તે ખરું કે નહીં? જે હમણાં આપણે જે વાત કરી, બરાબર, આમાં ક્ષેત્ર અપેક્ષાએ છે અને આમાં ગુણ અપેક્ષાએ છે. જો થર્ડ પ્રશ્ન, આત્માના એક ગુણનો ઘાત થવામાં તે ગુણના ઘાતમાં નિમિત્તરૂપ જે કર્મ છે તે ઉપરાંત બીજા કર્મો નિમિત્તરૂપ ઘાતક છે કે નહીં કે ના નથી? જો એક વસ્તુ સમજીએ, આપણે પ્રશ્નોત્તર માળામાં જ પહેલા બેઝિક્સમાં ભણીને આવ્યા ને કે જેવી રીતના બે દ્રવ્ય જુદા જુદા હોય તો એમાં તો અત્યંત અભાવ લાગુ પડે છે, પણ દ્રવ્ય અને ગુણમાં શું લાગુ પડે? અતદ્ ભાવ લાગુ પડે છે. અતદ્ ભાવ એટલે શું? કે આ આ નથી, બસ એટલું જ. દ્રવ્ય અને ગુણ જ્યારે બે જુદા જુદા નામ આપ્યા તો બેની સત્તામાં કઈ ફરક હોવો જોઈએ કે નહીં? તો ત્યાં દ્રવ્ય અને ગુણમાં એક આખું ડિફરન્શિયેટ બિટવીનમાં 10-15 પોઈન્ટ આપ્યા. શું પોઈન્ટ આપ્યા? કે દ્રવ્ય છે તો એમાં અનંત ગુણો છે, પણ ગુણમાં તો એક જ ગુણ છે, અનંત ગુણ નથી. દ્રવ્ય તે ગુણોનો સમૂહ છે અને ગુણ એમાંનો એક ગુણ છે. એક દ્રવ્યના અનંત ગુણોમાં અનંત પર્યાયો એક સાથે થાય છે, તો ગુણમાં એક સમય એક જ પર્યાય થાય છે. દ્રવ્યના જે ગુણો છે એનો સમૂહ હોવા છતાં દરેક ગુણો પોત પોતાની રીતે પરિણમન કરે છે અને ગુણ એ પોતાની પોતાની સ્વદશારૂપ એ ત્યાં પરિણમન કરે છે. જે દ્રવ્ય અને ગુણો છે તો દ્રવ્ય અંશી છે અને ગુણ એનો એક અંશ છે, એટલે એમાં નામ સ્થાપના દ્રવ્ય ભાવ એવા એવા બધા જ એમાં ભેદ જોવામાં આવે છે. તો એક ગુણ એટલે દ્રવ્યમાં રહેલા અનંત ગુણો ભલે એક દ્રવ્યમાં એક સાથે હોવા છતાં તો પણ દરેક ગુણ પોતપોતાની સ્વતંત્રતાથી પરિણમન કરે છે. એટલે એક ગુણનું પરિણમન શુદ્ધ કે અશુદ્ધ થાય તો બીજા ગુણને પણ કમ્પલસરી એ રીતે પરિણમવું પડે એવું કોઈ નિયમ નથી. જો આગળ ફોર્થ, ત્રિલોકસારની 71મી ગાથામાં શાયિક સમ્યક દ્રષ્ટિ તિર્યંચને સમ્યક દર્શનના અવિભાગ છેદો અવિભાગ પ્રતિચ્છેદો કેટલા હોય છે એ બતાવ્યું છે, માટે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ અપૂર્ણ શા માટે ન ગણાય? એ સૂક્ષ્મતા છે, તમે વાંચજો. સંસારમાં એવો નિયમ છે કે દરેક ગુણનો ક્રમિક વિકાસ થાય છે. હવે જો આ બે પોઈન્ટ જોઈ લઈએ આપણે, ક્રમિક વિકાસ થાય છે માટે સમ્યક દર્શનનો પણ ક્રમિક વિકાસ થવો જોઈએ, તો ના, એવું નથી. સમ્યક દર્શન કેવું છે કે મિથ્યાત્વમાંથી એક સમયમાં સમ્યક દર્શન પૂરું થાય છે. જો આને અક્રમિક ઉઘાડનું દ્રષ્ટાંત આ વાંચીએ આપણે, મિથ્યા દર્શન ટળીને એક સમયમાં સમ્યક દર્શન પ્રગટ થાય ત્યાં ક્રમ પડતો નથી. જેવી રીતના આપણે અંધારું હોય અને લાઇટ ચાલુ કરીએ તો સ્વિચ દબાવીએ એવી જ લાઇટ ચાલુ થઈ જાય, તો અંધારાનો નાશ થવો, પ્રકાશનું ઉત્પન્ન એટલે એનો ઉજાસ થવો, એમાં કોઈ ક્રમ પડતો નથી. એ એક સમયમાં ત્યાં પરિણમન થાય છે એટલે એને અક્રમિક ઉઘાડ કહેવાય છે. તો સમ્યક દર્શન એટલે શ્રદ્ધા ગુણમાં આવું જ છે કે કાં તો મિથ્યાત્વ અવસ્થા છે કાં સમ્યક્ત્વ અવસ્થા, એનો કઈ ક્રમ પડતો નથી. અને આ ક્રમિક વિકાસનો દ્રષ્ટાંત, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં ક્રમે ક્રમે વિકાસ થાય છે. કે સંસાર અવસ્થામાં જ્યારે સમજો બે વિપરીત હતા, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર હતું એને જવા દો, પણ એકવાર સમ્યક દર્શન પ્રગટ થયું તો ત્યાં બેવનો અંશે સમ્યક દર્શન પ્રગટ થયું, સમ્યક જ્ઞાન પણ થયું, સમ્યક ચારિત્ર થયું, પણ એ અંશે પ્રગટ થયું તો ત્યાં પૂરેપૂરું જેવી રીતના શ્રદ્ધા પૂરી થઈ ગઈ તેવું જ્ઞાન ને ચારિત્ર પૂરા થયા નથી, એ ધીરે 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 આગળ એની વૃદ્ધિ થતા એ પૂર્ણ થાય છે, એટલે ક્રમિક વિકાસ થાય છે. ત્યાં ખ્યાલ આવે જોઈ ગયું. હવે જો આગળ આ છઠ્ઠો પ્રશ્ન જોઈએ, સમ્યક્ત્વના 8 અંગ કયા છે? તેમાં એક અંગ નિશંકિત છે, તેમાં એક અંગ નિશંકિત છે અને તેનો અર્થ નિર્ભયતા કયો છે? નિર્ભયતા આઠમા ગુણસ્થાને હોય છે, માટે જ્યાં સુધી ભય છે ત્યાં સુધી સમ્યક દર્શન પૂર્ણ થયું નથી, એમ બરાબર છે કે નહીં? જો આ બે વસ્તુને કન્ફ્યુઝ કરે છે, જેવી રીતના નો કશાય હોય ને, હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા, સ્ત્રીવેદ પુરુષવેદ ન પૂછી શકે, આ નો કશાયનો નાશ કયા ગુણસ્થાને થાય? નવમા ગુણસ્થાને એનો નાશ થાય છે પૂરેપૂરો. તો તો ભય કશાય મુનિરાજને છે કે નહીં? જે છઠ્ઠા સાતમા ગુણસ્થાને મુનિરાજ છે અથવા ઇવન આઠમા ગુણસ્થાને છે, એમને ભય કશાય છે કે નહીં? તો જો ઉપચારથી કર્મની દ્રષ્ટિ એમને ભય કશાય છે, પણ ત્યાં જેટલો જેટલો કર્મનો ઉદય અનુસાર અનુભાગ હોય, ખરેખર એટલો બહાર જીવમાં પરિણામનો ભય જોવામાં આવે છે. હવે શ્રેણીમાં જે જીવ હોય એને તો ભય કશાયનો અનુભવ સાવ હીન છે, અને જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એ સમ્યક દ્રષ્ટિ જીવને હજી ન કશાયનો નાશ થયો નથી. તો ત્યાં તો એ જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે એની કમ્પેરિઝનમાં અનંત અનુબંધી આદિ કશાયો ગયા, તો એની સામે એ જે હાસ્યાદિ ન કશાયો હતા એનો પણ અનુભવ હીન થયો. હા, જો કશાય ચોકડીમાં કેવું છે કે એક એક ચોકડીનો નાશ થતો જાય જેમ જેમ આગળના ગુણસ્થાનમાં જાય એમ, પણ ન કશાયમાં કેવું છે, એક એક ન કશાયનો નાશ થતો જાય એમ નથી, એની ઓવરઓલ શક્તિ ઘટતી જાય છે. તો સમ્યક દર્શન કરતા, સોરી, મિથ્યા દર્શન કરતા સમ્યક દર્શનમાં એ ભય કશાયનો થોડો હીનતા થઈ, પણ સાવ નાશ નથી થયો. હવે મુનિરાજ થશે અને નવમા ગુણસ્થાનમાં એમને સાવ નાશ થશે, તો એ બે અપેક્ષા જુદી જુદી, બરાબર ને? ભય સંજ્ઞા આઠમા ગુણસ્થાને, સંજ્ઞા એટલે કે ત્યાં એ કર્મનો ઉદય છે, એટલે ખાલી નામ પૂરતું કહેવામાં આવે છે, ખાલી નામ માત્ર કહેવામાં આવે છે. રિપીટ કરું છું માઇક માટે ખાલી, કે સમ્યક સોરી સમયસારજીમાં નિર્જરાધિકારમાં આઠ અંગનું વર્ણન છે, તો એમાં જ્યાં નિશંકિત અંગનું વર્ણન છે ત્યાં સમ્યક દ્રષ્ટિ જીવને સાત ભયથી રહિત કીધા છે. તો એ કઈ અપેક્ષા એ? કે શ્રદ્ધા અપેક્ષાએ રહિત કીધા છે, પણ જ્યાં ચારિત્ર અપેક્ષાએ ત્યાં કદાચ અસ્થિરતાનો દોષ એ સમ્યક દ્રષ્ટિ જીવને પણ લાગુ પડે છે, એટલે ક્યારેક એ સમ્યક દ્રષ્ટિ પણ ભયથી આક્રાંતિક જોવામાં આવે છે, પણ એ અસ્થિરતાજન્ય દોષ છે, એ બધો શ્રદ્ધાનો દોષ નથી. જો આગળ વધીએ, જો આ રીતે આપણે આ અમુક અન્ય મુખ્ય પ્રશ્નોત્તર જોયા, હવે વચમાં નેક્સ્ટ પેજ પર હવે આ જે બાકીનો પણ એક એડિશનલ ડિસ્ક્રિપ્શન છે, તો ત્યાં જે લબ્ધિઓ આવે છે એ લબ્ધિઓનું પણ વર્ણન અહીંયા આવ્યું છે. જે બારમા ગુણસ્થાને બધી લબ્ધિઓ પ્રગટ થઈ છે, નિર્લોભતા નિર્માનતા આદિ અમુક વિશેષતાનું વર્ણન છે, તમે વાંચજો. જો આ પહેલો પરિશિષ્ટ અહીંયા આપણે લગભગ પૂરો થાય છે, આ જે ત્રણ ચાર પેજ છે એમાં આ જે આગળના નવ પોઈન્ટ કીધા ને કે નવ વિશેષ ટોપિકનું વર્ણન કરવામાં આવે છે, એટલે એમાંથી આપણે છ ક્વેશ્ચન વાંચ્યા, બાકીના ત્રણ પણ આમાં છે એ તમે આગળ વાંચજો. ટોટલ નવ પોઈન્ટ જુદા જુદા આવે છે. હવે એના પછી 23 અને 24માં પોઈન્ટ છે કે સમ્યક દર્શન અને જ્ઞાન ચેતનામાં શું ફરક, એ તો આપણે ચર્ચા આગળ થઈ ગઈ છે કે શ્રદ્ધા અપેક્ષાએ કેવી રીતના વર્ણન છે ને જ્ઞાન અપેક્ષાએ કેવી રીતના વર્ણન છે, અને સમ્યક શ્રદ્ધા કરવી જોઈએ, ચારિત્ર ન પડાય તો પણ તેની શ્રદ્ધા કરવી જોઈએ. એટલે આ જે મોક્ષમાર્ગ પ્રકાશકના આધારે ત્યાં એમ કે છે ને કે વ્રત તપ આદિ કરે પણ તત્વ શ્રદ્ધા ન કરે તો એ સમ્યક દર્શનનો લાયક નથી, અને જે તત્વ શ્રદ્ધાન કરે છે વ્રત તપ આદિ નથી કરતો તો પણ એ સમ્યકત્વનો અધિકારી છે. હા, એટલે ચારિત્રમાં જે વિશેષ સ્થિરતા તો જ્યારે ગુણસ્થાન વધતા આવે છે, પણ સૌથી પહેલું હમણાં કરવા યોગ્ય કે હું જીવ છું એવો નિર્ણય કરવામાં એ કરવો જ જોઈએ, એ સૌથી પહેલામાં પહેલું કર્તવ્ય છે, એમ કરીને આ આખો અહીંયા પહેલું પરિશિષ્ટ પૂરો કરે છે. છેલ્લો પોઈન્ટ છે નિશ્ચય સમ્યક દર્શનના બીજા અર્થ, એના બીજા નામો અહીંયા વર્ણન કરવામાં આવે છે. એટલે આ આપણે પહેલા પરિશિષ્ટમાં જે સમ્યક દર્શનનું આખું વર્ણન કરવામાં આવે છે એની ચર્ચા પૂરી થઈ. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો જે પરિશિષ્ટ છે એની, એનું શું જિસ્ટ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. હવે એ બધા પરિશિષ્ટ આપણે ડિટેલમાં નહીં ભણીશું, કેમકે આપણે જે મુખ્ય સમ્યક દર્શનની મહિમા જે બતાવી હતી જે આ પાંચેય પરિશિષ્ટમાં છે એ મેં તમને આ પહેલા પરિશિષ્ટના અમુક ચર્ચાના માધ્યમથી બતાવી. સેકન્ડ, થર્ડ અને ફોર્થ પરિશિષ્ટમાં જે સમ્યક દર્શનની જ વાતો આવશે અને પાંચમા પરિશિષ્ટમાં કેવલ જ્ઞાનની ચર્ચા આવે છે. એ આપણે જ્યારે આગળ કેવલ જ્ઞાનનું સૂત્ર લીધું હતું ત્યારે આપણે આ પરિશિષ્ટની પણ થોડી ચર્ચા કરી હતી. એ રીતે આપણે પાંચેય પરિશિષ્ટનું કન્ટેન્ટ જોશું, પછી આગળ આપણે સેકન્ડ અધ્યાય શરૂ કરશું. ચાલો જીનવાણી સુધી લઈ જાય. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું દો. બોલો જીનવાણી માતનો જય હો, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો, પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.